રાજકોટમાં તારીખ 9 તેમજ 10/8/83 નિયમસાર તેમજ સમયસાર ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વચર્ચા.
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠો હોવાથી આધાર આપણે સંબંધ છે, શું કે છે, તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ રહેવા રૂપ જ આધાર આપણે સંબંધ છે. ક્રોધને ક્રોધને આધારે ક્રોધ છે અને આત્માને આધારે જ્ઞાન છે. એ બે નો સંબંધ પરસ્પર પોતપોતામાં આધાર આપણે સંબંધ છે. એક વસ્તુ એનો આધાર, એના જે પરિણામ છે એનો આધાર દ્રવ્ય છે, એ દ્રવ્યને આધારે ઉપયોગ થાય છે. પણ ક્રોધ થાય કે એ આત્માને આધારે નથી થતો, તેથી આત્માનો કરતા નથી. કેનું ક્ષત્રભિન છે, વસ્તુ બિન ક્ષત્રભિન. એક ઘન એટલે કરતા માટે જ્ઞાન કે જે ધન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, જ્ઞાન કે જે ધન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, જ્ઞાન તેમાં રહેલું છે કે જાણ ક્રિયામાં ઉપયોગ જાણવા દેખવાની ક્રિયા છે એમાં જ્ઞાન રહેલું છે. જ્ઞાન કે જે જાણ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, જ્ઞાન ઉપયોગમાં છે એમ થયું તો ને. ઉપયોગ એટલે આત્મા, ઉપયોગમાં એટલે શુદ્ધ ઉપયોગમાં એટલે સંવરમાં છે. આત્મા સંવરમાં છે પણ આત્મા જળ આશ્રય તત્વમાં નથી, બે વસ્તુ ભિન્ન છે. માટે જ્ઞાન કે જે જાણ ક્રિયાનું પોતાના સ્વરૂપમાં રહેલું છે તે જાણ ક્રિયાનું, જાણ ક્રિયા એટલે જે જ્ઞાન ઉપયોગ શુદ્ધ ઉપયોગ પોતાના શુદ્ધાત્માને અંતર મુક્ત થઈને જાણે, એમાં એકાગ્ર થઈને જે ઉપયોગહીન થાય તેવી જે જાણ ક્રિયા, જે શુદ્ધ ઉપયોગ રૂપ ક્રિયા, એ જાણ ક્રિયાનું જ્ઞાનથી એટલે આત્માથી અભિન્નપણું હોવાને લીધે એક વસ્તુ છે, બે વસ્તુ નથી. આત્મા અને શુદ્ધ ઉપયોગ એક વસ્તુ છે. તેથી જાણ ક્રિયાનું એટલે શુદ્ધ ઉપયોગનું, જ્ઞાનથી એટલે શુદ્ધાત્માથી અભિન્નપણું હોવાને લીધે, અથવા જાણ ક્રિયાનું એટલે સંવરના પરિણામનું, આત્માથી અભિન્નપણું હોવાને લીધે સંવરના પરિણામ નિર્જરાના પરિણામ આત્માથી અભિન્ન છે. કેમ કે સંવરના નિર્જરાના પરિણામ આત્માને આધારે થાય છે, પણ શોધાદી આશ્રવ આત્માને આધારે થતો નથી. કેમ કે બે ના પ્રદેશ ભિન્ન છે, આના બે ના પ્રદેશ એક છે. શુદ્ધ ઉપયોગના અને આત્માના પ્રદેશ એક ક્ષેત્ર બે થાય છે. જ્ઞાન ક્રિયાનું જ્ઞાન કે અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. જ્ઞાન ક્રિયાનું વિશુદ્ધ ઉપયોગનું જ્ઞાન કે એટલે આત્માથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં છે. જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાનમાં જ્ઞાન જ છે, જ્ઞાનમાં ક્રોધ નથી. જ્ઞાનમાં જ્ઞાન છે પણ જ્ઞાનમાં ક્રોધ નથી. ક્રોધાદિ કે જે ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં છે. એટલે ક્રોધના પરિણામ જે થાય છે એ ક્રોધમાં એટલે પૂજવલમાં જ છે. ઉપયોગ જેમ આત્મામાં છે એને જ્ઞાન ક્રિયાનું આત્માથી અભિન્નપણું છે, એમ ક્રોધનું કર્મથી અભિન્નપણું છે, જળ કર્મથી અભિન્નપણું છે. અથવા ક્રોધ ક્રોધમાં છે, સમજી ગયા, બે લેવું, ક્રોધ આવી દીધું, ક્રોધ ક્રોધમાં છે, ક્રોધ છે એ પૂજગલમાં છે એમનું કરતા. એટલે આપણે બે વાત, અહીંયા ઓલી જાણન ક્રિયા આત્મામાં કાપી ને, એટલે આ ક્રોધની ક્રિયા પૂજગલમાં આપણે કાપી અને ભાવાર્થમાં લીધું, અથવા આપણી પાસે આધાર છે ભાવાર્થ બધા પૂજગલના પરિણામ. ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિક્રિયા બિલકુલ ઓલરેડી ક્રોધાદિકમાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનક્રિયા છે, આત્માનું સ્વરૂપ જ્ઞાનક્રિયા છે. માટે જ્ઞાન આધેય છે. જ્ઞાન એટલે આત્મા આધેય. કોના આધારે છે આત્મા? એક સમયની શુદ્ધ ઉપયોગની પર્યાય એ આધાર, અને એના આધારે શીતળ દ્રવ્ય એમ કહે છે. આત્માને આધારે એક સમયની પર્યાય ઉપયોગ છે એમ શુદ્ધ ઉપયોગ આધાર છે, અને એના આધારે રહેલો ભગવાન આત્મા છે. એ આધેય છે આત્મા. પછી પાછું અભેદ કરે છે. જ્ઞાન આધેય છે અને જ્ઞાન ક્રિયા આધાર છે. દ્રવ્ય આધેય છે અને પર્યાય આધાર. પર્યાયના આધારે આત્મા છે, શુદ્ધ ઉપયોગના આધારે આત્મા છે, સંવરમાં આત્મા છે, સંવરના આધારે આત્મા છે, ક્રોધના આધારે આત્મા નથી. એટલું બતાવ્યું છે, એ ખ્યાલ રાખવું. વિવક્ષા સમજી ગઈ. જ્ઞાન ક્રિયા આધાર હોવાથી દુરુપયોગ એક સમયની પર્યાય, આત્મસન્મુખ થયેલી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય, એ આધાર હોવાથી આત્મા નો આધાર પર્યાય છે. તો જ્ઞાન ક્રિયા આધાર હોવાથી એમ કહ્યું કે જ્ઞાન જ આધાર છે. અભેદ કરી નાખ્યો. જ્ઞાન ક્રિયા ને આધાર કહ્યું ને આત્માને આધે કહ્યું, તો બે તો અભિન્ન છે. તે બેનો અર્થ એમ થયો કે જ્ઞાન જ આધાર. પછી બે ભેદ કાઢી નાખવા, ભેદ નહીં, આધાર આધીનો ભેદ કાઢી નાખવા. જ્ઞાન જ આધાર છે. કારણ કે જ્ઞાન ક્રિયા ને જ્ઞાન જુદા નથી, શુદ્ધ ઉપયોગ ને આત્મા જુદા નથી, સંવર ના આત્મા એક જ વસ્તુ. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે. સો ભાઈઓ, આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, એટલે ઉપયોગ ઉપયોગમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. જ્ઞાનમાં કોઈ જ્ઞેય નથી. ઉદગલના પરિણામ રૂપ જે ક્રોધ છે એ જ્ઞેય છે, એ જ્ઞાનમાં નથી. જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે. કારણ કે જાણતી આ રીતના જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે. એવી જ રીતે ક્રોધ, એવી રીતે ક્રોધ ક્રોધમાં છે. ક્રોધને શોધવો હોય તો આત્મામાં નહીં મળે, આત્મામાં નથી, આત્મામાં જ્ઞાન મળશે. ક્રોધને શોધવા જશો તો આત્મામાં નહીં મળે. અને ક્રોધમાં શોધવા જશો તો આત્મા નહીં મળે, આત્મામાં ક્રોધ નહીં મળે. વળી ક્રોધાદિકમાં હવે કે છે, વળી ક્રોધાદિકમાં કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ કે નો કર્મ, એમાં જ્ઞાન નથી, આત્મા નથી, ચેતન નથી. અને જ્ઞાનમાં એટલે આત્મામાં ક્રોધાદિક, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ કે નો કર્મ નથી. કારણ કે તેમને હવે બીજું કારણ આપે છે. હું પ્રદેશભેદનું કારણ આપ્યું છું. એક વસ્તુ બીજી વસ્તુ નથી એમ કહ્યું છું, આધાર આધે ખબર નથી એમ કહ્યું છું. સમજી ગયા? હવે તે છે, કારણ કે તેમને, તેમને એટલે ભગવાન આત્માને અને ક્રોધને પરસ્પર એટલે અરસપરસ અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, અત્યંત સર્વથા તેમના સ્વરૂપની વિપરીતતા છે. ચેતન ને જળ, એક ચેતન આત્મા છે અને પાંચમા વર્ગના પરિણામ જળ છે. દેશના લગ્ધિ સાંભળવાનો વિકલ્પ છે તે જળ છે. અત્યંત સ્વરૂપ વિપરીતતા. હવે સ્વરૂપ વિપરીતતા એક વસ્તુ બીજી વસ્તુની નથી, કારણ કે પ્રદેશ ભેદ છે. પ્રદેશ ભેદ છે, આધાર આવે સંબંધ નથી. બરાબર? હવે કહ્યું કે બે ને અત્યંત સ્વરૂપની વિપરીતતા છે. જેમ પ્રકાશ અને અંધકાર બે ને અત્યંત સ્વરૂપ વિપરીતતા છે, એમ ભગવાન ચેતન આત્મા, ઉપયોગમય આત્મા અને જળમય એવો જે ક્રોધ, બે ને અત્યંત સ્વરૂપ વિપરીતતા. એક ચેતન થઈ ગયું જળ, અત્યંત સર્વથા સ્વરૂપ વિપરીતતા હોવાથી, એમ કે કથનચિત આત્મા ચેતન અને કથનચિત ભાવ કર્મ પણ ચેતન એમ નથી. સુધીભાઈ, આ તો જેને ભગવાન થવું હોય ને એના માટે સમય દર્શન પ્રગટ કરવું હોય એના માટે છે. જેને આક્રોશિત કરવો હોય એટલે માટે આ સૌ અધિકાર નથી. આક્રમ તો વાંચી લેવું, અધિકાર છે બીજો. આક્રમ ને બંધ વાંચીને એને વળી લેવું તો આક્રમ બંધ ક્રિયા કરશે. પણ આક્રમ બંધ વાંચીને પછી સૌનિગ્રહ વાંચું તો ઓનું તેની શું છે? મારું સ્વરૂપ નથી, અજ્ઞાન છે, મને ફાસતું છું, મારો પ્રતિવાદ ખોટો હતો. કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપી સૂચના હોવા છે, અર્થાત જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમજ કર્મ નો કર્મ સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી પ્રકાશ અને અંધકાર ની માફક ચેતન ને જળ દૈનું સ્વરૂપ બિંદુ છે. એકમાં જાણવાની ક્રિયા થાય છે અને બીજામાં જાણવાની ક્રિયા નથી. આંધળું છે, જળ અચેતન. તેમને પરમાર્થભૂત આધાર આધી સંબંધ નથી. પરમાર્થ એ જોવામાં આવે, વ્યવહાર નહીં કે છે આધાર આધી સંબંધ. પણ તું પરમાર્થ નું વર્તન સાચું માનીને વ્યવહાર ને ખોટું માનજે. વ્યવહાર કે છે કે એ ચેતન ના પરિણામ છે. તારે એમ જાણવું કે એ પૂજગલ ના પરિણામ જળ છે, સર્વથા આંધળા છે, જળ છે, સ્વરૂપ વિશિષ્ટતા છે, અત્યંત સર્વથા પ્રસંગિત નહી, પણ અમૃત જેવું છે. અગાઉના કાળમાં તો એની મા છોકરાને બધું ઉઘાડી અંદર ચમચો નાખી અને કરવાને ખાઈ દીધા, નિરોગ થઈ જાય બચ્ચે. અગાઉના કાળ પણ એની ભાવના શું? નિરોગ કરવાની. એમ આ આકરું લાગે પણ અમૃત છે. આત્માર્થી જીવને તો રૂ લાગે, આ વાત મેં કોઈ બી સાંભળી નથી, પ્રભુ આ વાત મેં કોઈ બી સાંભળી નથી. આ દયાદાન કરુણા કોમળતાના પરિણામ પ્રતિક્રમ નો વિકલ્પ, ઉપવાસના વિકલ્પો ઉઠે છે, રાગ શુભાશુભ ભાવ, એ બધા જળ અચેતન. મારા ખેતરમાં એનો જન્મ થતો નથી, એ બીજાના ક્ષેત્રમાં જન્મે. મારા ક્ષેત્રમાં એનો પ્રતિભાસ થાય છે, બસ પ્રતિભાસ થયો, જ્ઞાન ને ન પેટલું ને પ્રતિભાસ ને પેટલું અજ્ઞાન થઈ
ગયું.
પકડ્યું છે દર્પણમાં અગ્નિ નો પ્રતિભાસ દેખીને બાળક એમ કે છે કે મમ્મી મમ્મી આગ લાગી આમાં, જેઠા નગર આખા મકાનમાં ફેલાઈ જશે. મમ્મી કે છે બેટા સાજે કોઠે જવા પછી, બેટા એમાં અગ્નિ નથી. હે, આવી હતી આંખે જવું, ફળફળ ભડકા દેખાય છે, આમાં ભડકા દેખાય છે. ડોલ ડોલ તું જસ્ટ ડોલ લે કે તું લોટો પાણી લઈને ખાય પછી આવું. લોટો પાણી લઈને ખાઈ ગયું પણ અરે ત્યાં ક્યાં અગ્નિ હતી ખરે? ભાઈ માને નહીં એટલે ડોલ લઈને મમ્મી આવી, આખી ડોલ માથે નાખી આવી તમારે. પછી તોય સમજે નહીં તો કે અગ્નિ કાઢી હોય તો નહીં બેટા, અગ્નિ તો ગરમ જ હોય, જૂની હોય. કોઈને હાથ લગાય અરે દાદી જાય, અગ્નિ ને હાથ ના લગાડાય. છોકરો કે બાળક નથી. પછી માં કે આ ઘડી પણ વચ્ચે નહીં, પછી પોતે પોતાનો હાથ ફેરવો, ત્રણ વાર ફેરવો. જો મને તો ગરમ લાગતો નહીં, અત્યારે આચું છે તો તું તારો હાથ ફેલાય છે. તો તેના પેલા એક આંગળી અદાડી હતી, તારી ગોળે હું હાથ નહીં કરી, આંગળી અદાડી, આંગળી કરી. હા હા, સાધુ છે, સાધુ છે. આ બે નજરે જોયેલું, આંખે જોયેલો અહેવાલ ખોટો, 100% ખોટો છે. એમ જ્ઞાનમાં ઉદગલના પરિણામ ક્રોધનો પ્રતિભાસ દેખીને અજ્ઞાની નોંધ એમ માને છે કે હું ક્રોધી થઈ ગયો, પણ જ્ઞાન ને પકડતો નથી. જ્ઞાન ને પકડે તો ક્રોધ ને છોડી દે દ્રષ્ટિમાં. તેમને પરમાર્થ આધાર આગળ સંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ, વળી જેમ જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાન ક્રિયા છે તેમ ક્રોધાદિ ક્રિયા પણ છે. એમ આત્મા જ્ઞાન પણ કરે અને આત્મા ક્રોધને પણ કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. આત્મા ચેતન ના પરિણામ ને કરે અને આત્મા જળ ના પરિણામ ને કરે. એક પદાર્થ બે પદાર્થ ની ક્રિયા નો કરતા હોય શકે નહીં. ક્રોધાદિ ક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિક નું સ્વરૂપ છે ક્રોધાદિ ક્રિયા છે તેમ જાણે ક્રિયા પણ છે. પ્રકાશ છે અંધકાર પણ છે, અંધકાર છે પ્રકાશ છે એમ ત્રણ કાળમાં બને નહીં એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. બેના સ્વભાવો ભિન્ન ભિન્ન છે, ચેતન ને જળ. અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી, બેના સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન છે. દ્રવ્ય થી ભિન્નતા કઈ, શબ્દ થી ભિન્નતા કઈ, એક સમય ની પર્યાય કાળ થી ભિન્નતા કઈ, એકમાં જાણન ક્રિયા ને એકમાં ક્રોધ ની ક્રિયા. અને હવે આ ભાવ થી ભિન્નતા, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે અપેક્ષાએ ભિન્ન છે. અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી, સ્વભાવો ભિન્ન હોવાથી ભાવ આવ્યો ને, બે ના સ્વભાવ ભિન્ન ભિન્ન, દ્રવ્ય ભિન્ન ક્ષેત્ર ભિન્ન કાળ ભિન્ન ને ભાવ ભિન્ન. હા હા, આ વાત તો સમય સાથ સિવાય જાય છે. એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે એમ લખે છે. વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાન ને અજ્ઞાન ને, એટલે ચેતન ને જળ ને અજ્ઞાન એટલે જળ. અજ્ઞાન નો અર્થ જેમાં જાણવાની ક્રિયા ન હોય એને અજ્ઞાન, જ્ઞાન જેમાં નથી એટલે જળ. જ્ઞાન ને અને અજ્ઞાન ને રુદાદિક ને આધાર આવે પણ નથી, એકને આધારે બીજી વસ્તુ થઈ. હવે વિશેષ સમજાવવામાં આવે છે, જયારે એક જ આકાશ ને પોતાની બુદ્ધિમાં સ્થાપીને હવે આધારાધી સંબંધમાં જીવને ભ્રાંતિ થાય છે કે આત્માને આધારે ક્રોધ ન થાય, આ સુખ આત્માને આધારે આ દુઃખ ન થાય. તો દુઃખ તો આત્માને આધારે થાય છે, એને આધાર તો રાગ નો આધાર તો આત્મા જ છે. રાગ કઈ ખુશી ના આધારે થાય, સંકટ થાય ને. એટલા માટે આધારાધી સંબંધ સમજાવવા માટે ઉત્કટિક દર્શન રાખ્યું, જે વળી વિશેષ સમજાવવામાં આવે છે. જયારે એક જ આકાશ ને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધારાધી ભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશ ને બાકીના અન્ય ઇન્દ્રિયોમાં આરોપવાનો વિરોધ જ હોવાથી, અર્થાત અન્ય ઇન્દ્રિયોમાં સ્થાપવાનો અશક્ય હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, આવી શકતી નથી, કરી જાય છે, ઉદભવતી નથી. આકાશ કોને આધારે છે? ઉદગલ ને આધારે, ચેતન ને આધારે, ધર્માસ્તિકાય ને આધારે. આકાશ કે કોનો આધાર? સ્વયં આધાર આદેય ભાવ સ્વયં એમાં એકમાં છે. આધાર પણ પોતે અને આદેય પણ પોતે. કોનો વ્યવહારનો દ્રષ્ટાંત ન લેતા, જળ ઉદગમ ને આધાર આકાશનો છે એ વ્યવહારનો દ્રષ્ટાંત ન લેતા, નિશ્ચયનો દ્રષ્ટાંત લીધો હો કે જેઓ બરાબર સમજી જાય કે આકાશ ને કોઈનો આધાર, આકાશ કોને આધારે? સ્વયં પોતાની આધાર આધી સંબંધ બે ધર્મ એમાં છે. બે ધર્મ આધાર સંબંધ અને આધે સંબંધ એમાં છે. એક આકાશ જ એક આકાશમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. આકાશ આકાશમાં રહેલું છે, આકાશ ઉદગલમય નથી અને ધર્માસ્તિકાયમાં આકાશ નથી, આકાશ આકાશમાં છે. એવી રીતે જયારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, એ ભગવાન પ્રભુ ભગવાન આત્મા છે તેને પરમાત્માને બુદ્ધિમાં સ્થાપીને વિચારવામાં આવે તો આત્મા કને કોનો આધાર છે? આત્મા સ્વયં આધારરૂપ છે અને સ્વયં આધેયરૂપ છે, એને કોઈના આધારની જરૂર નથી. એવી રીતે જયારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આપી ભાવ વિચારવામાં આવે, જેમ આકાશને કોઈનો આધાર નથી એમ જ્ઞાનને કોઈનો આધાર, ક્રોધનો આધાર નથી એમ. વ્યવહાર રત્નત્રય ના આધારે ધર્મ નથી એમ કે છે. ભૂતગલ ને પ્રદેશ ભિન્ન છે, અચલ સ્વરૂપ દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, સહભિન્ન ભાવ છે, ચારેક પ્રકાર આમાં લીધા છે. અને આ કળશમાં પાછા ચાર પ્રકાર છે એમ. આ કળશમાં પણ ચો તરફ થી કે છે ચાર પ્રકાર. આ મોદી સાહેબે સજેશન કર્યું, મને ગમતું હતું, હમણાં વિચાર ચાલતો હતો આ, અને મને ગમતું હતું અને સજેશન થયું, સારું ભાગ્ય છે. અને તે નહીં પ્રગટતા એક જ્ઞાનથી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે, જ્ઞાન જ્ઞાનમાં રહેલું છે એમ બરાબર સમજી જવાય છે. તેથી એવું સમજી જનારને પર આધાર આપે પણ ભાગતું નથી. એટલે રાગને આધારે આત્માને, આત્માને આધારે રાગ એ ભાગતું નથી. ગુરુને આધારે આત્મા કે તમે કરતું કોના આધારે થાય? દેવગુરુ શાસ્ત્રને આધાર આપે છે પણ તે કઈ, હા હા તમે કરતું ને આત્માનો આધાર છે અને આત્માને સમ્યક્ત નો આધાર છે. આ પરસ્પર આધાર આવી સમજ હવે જ અપેક્ષા એ આત્મા આત્મા બસ બોલો એટલી કાઢા થોડું સમજાવો. એટલે ક્રોધ ને આધારે નથી એટલું સમજાવવા માટે સમજ ને આધારે આત્મા છે એ બરાબર સમજી જાય. અને તેથી એવું સમજી જ્ઞાન ને પર આધાર આવી થાય માટે જ્ઞાન જ જ્ઞાનમાં છે, ક્રોધાધિક જ આ પ્રમાણે જ્ઞાન નું અને ક્રોધાદિક તેમજ કર્મ નું કર્મ નું ભેદ જ્ઞાન ભલી રીતે સ્થિત છે. આચાર્ય ભગવાન કહે છે બહુ સારી રીતે આ વાત સ્થિતિ થઈ શકી. પોતાને પોતાનો પ્રમોદ આવે પોતાને લખાણ પછી એનો પ્રમોદ આવી ગયો કે આ જેવું સ્વરૂપ છે એવું શબ્દમાં તાલપત્ર ઉપર આવી ગયું એમ એવું મને અનુભવમાં વર્તે છે. એવું કોઈ વખતે શબ્દમાં આવે ને કોઈ વખતે શબ્દમાં ના આવે પણ આ તો બહુ સરસ સારી રીતે આવી ગયા છે. પોતે ખુશી થઈ ગયા લખીને. આ પ્રમાણે વેદ વિજ્ઞાન ભલી રીતે સારી રીતે સ્થિત થયું. આ વાત જો અગાઉના બસો વર્ષ પહેલાના પંડિત પણ ટીકાને આધારે જ આવા કરે, ટીકામાં હોય એ જ ભાવાત્મા મળે પણ ભાવાત્મા વધારે સ્પષ્ટ કર્યું છે. કોના કરતા પણ ભાવાત્મા વધારે સ્પષ્ટ કર્યું છે એ ખ્યાલ આવી જાય. હંમેશા ભાવાર હળવો હોય, ભાવાર્થ વાંચીને ટીકા વાંચો તો વધારે મજા આવે. સમજી ગયા? કેમ કે ભાવાત્મા હળવું હોય. ભાવાર્થ ઉપયોગ તો ચેતનનું પરિણામ પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જાણવાની ક્રિયા આત્માને આશરે થઈ આત્માને અતિન્દ્રિય જ્ઞાને જાણ્યું તો કે છે કે એ શુદ્ધ ઉપયોગ તો ચૈતન્યનું એટલે આત્માનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ જ છે. અને ક્રોધાદિ ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, શરીરાદિ નો કર્મ એ બધાય ઉદગમ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. આ ક્રોધ ને અહીંયા પૂતગલના પરિણામ હોવાથી જળ કહ્યું સ્પષ્ટીકરણ કર્યું જે છે ટીકામાં એનું સ્પષ્ટીકરણ તેમને અને જ્ઞાન ને પ્રદેશ ભેદ હોવાથી બોલો અમે પ્રદેશ છે ચોખ્ખો શબ્દ આવ્યો ક્રોધ ને અને આત્માને પ્રદેશ છે ભૂમય છે અને ભાવાત્મય છે ક્ષેત્રભેદ ભેદ હોવાથી અત્યંત ભેદ છે અત્યંત જુદાય છે સર્વથા જુદાય છે. બાકી ઉપયોગમાં ક્રોધાદિક કર્મ તથા નો કર્મ નથી અને ક્રોધાદિકમાં કર્મમાં તથા નો કર્મમાં ઉપયોગ નથી. કોઈ આત્મા નથી ઉપયોગ સ્વભાવે ભગવાન જ્ઞાનમય આત્મા એમાં નથી. આ રીતે તેમને પારમાર્થિક આધાર આધે સંબંધ નથી. વ્યવહાર આધાર આધે સંબંધ આશ્રવબંધ તત્વ સિદ્ધ કરવા માટે કહ્યું હોય પણ આશ્રવબંધનો નિરોધ કરવો હોય ત્યારે પરમાર્થનું શરણ લે તો આધાર આધે લાગતું નથી. એમ જેમ આકાશને બીજો આધાર નથી એમ આત્માને કોઈનો આધાર નથી. પારમાર્થિક આધાર આધે સંબંધ નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આવે તો દરેક વસ્તુ સહી દ્રવ્યનું સિદ્ધાંત સિદ્ધ કરે છે કે ધર્માર્થિકા આકાશના આધારે નથી. દરેક વસ્તુને આધાર આધે પોતામાં હોય બીજાના આધારે જરૂર નહીં એટલે પરાધીન વસ્તુ થઈ જાય સત્ન રહીએ. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધે પણ પોતપોતામાં છે. માટે ઉપયોગ ઉપયોગમાં છે ક્રોધ ક્રોધમાં છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સ્થિત થયું. ભેદ વિજ્ઞાન બરાબર સ્થિત થયું ભલી રીતે સ્થિત થયું કહ્યું ને કે બરાબર સ્થિત થયું ભાવાર્થ કરતા કહ્યું. ભાવ કર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો એ ભેદ વિજ્ઞાન છે. હવે શ્લોક બહુ સારો છે લઈ લીધું આનો જીદરૂપતા ધરતું જ્ઞાન. જીદરૂપતા ધરતું જ્ઞાન અને જળરૂપતા ધરતો રાગ તમને કહ્યું તું એકદમ જીવતા ધરતું જ્ઞાન અને જળરૂપતા ધરતો નાશ. રાગ નું રૂપ જળ છે અને આત્માનું રૂપ જીદરૂપ છે, જ્ઞાન છે. એ બંને નો અંતરંગમાં દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે વેદ જ્ઞાન નો ઉગ્ર અભ્યાસ કરવો પડશે. એકતા કરી છે ને એટલે ભેદ જ્ઞાન થી ભિન્નતા ભાસે. દેહ ને આત્મા ને એક મહિનો છે, કર્મ ને આત્મા ને એક મહિના છે, રાગ ને આત્મા ને એક વસ્તુ માની છે. એક વસ્તુ નથી, બે વસ્તુ ભિન્ન ભિન્ન છે. બહેના ક્ષેત્ર જુદા છે, બહેના દ્રવ્ય જુદા, બહેનો કાળ સકાળ જુદો, બહેનો ભાવ જુદો. ભેદ પાડવાના અભ્યાસ પડે. જો સો તરફ ની વિભાગ કરીએ એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ક્યારે આવી ગયા? ચારે તરફથી દ્રવ્ય થી ભિન્ન, ક્ષેત્ર થી ભિન્ન, કાળ થી ભિન્ન ભાવથી ભિન્ન ચારે બોલ એવા છે. ટીકામાં બતાવ્યા તમે જો તરફથી વિભાગ કરીને જુદા કરીને વિશેષે ભાગલા પાડીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને સમસ્ત પ્રકારે દ્રવ્ય થી ભિન્નતા, ક્ષેત્ર થી કાળ થી ભાવથી આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. આત્માનો અનુભવ પ્રગટ થયો છે. ભેદ જ્ઞાન એટલે આત્માનો અનુભવ. એ આત્માનો અનુભવ પ્રગટ થયો છે એમાં આ ક્રોધ જળ છે એમ અમને જણાય છે. અને જયારે અજ્ઞાની તમને જળ ભાવ જણાશે ત્યારે તમને આત્માનો અનુભવ થશે. જ્યાં સુધી રાગ ચેતન પણ ભાગશે ત્યાં સુધી ચેતન શક્તિમાં નહીં આવે. ભાઈ ખુશ થઈ ગયા. આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પૂજમાં અને બીજા જે રાજકીય રહી એવા હે સત્પુરુષો તમે મુદિત થાવો, પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવો. બાબા જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાજાજી ઉત્કલ વિકાર હોવાથી જળ છે. ઉત્કલ વિકાર કે પુત્કલ નો વિકાર છે, જીવનો વિકાર પણ નથી. ઉદગલ વિકાર હોવાથી જળ છે પરંતુ અજ્ઞાનથી આવી હતી. પરંતુ અજ્ઞાનથી ચેતો એમ એક જળ ને ચેતન એ જુદું છે. છતાં અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાજાજીરૂપ થઈ ગયું હોય, જાણે આત્મા દુઃખી થઈ ગયું હોય, આત્મા ભક્તિ રૂપ થઈ ગયું હોય, જાણે જ્ઞેયરૂપ થઈ ગયું હોય, સ્વર જ્ઞેયરૂપ થઈ ગયું, જ્ઞાન જ્ઞેયરૂપ થઈ ગયું હોય, જાણે એમ ભાસે છે. અજ્ઞાન થી જાણે કે જ્ઞાન અને જ્ઞાન પણ રાગાદરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. કપડું જાણે રાતું થઈ ગયું હોય એમ ભાસે છે. કપડું રાતું થઈ શકે નહીં, રંગ રાતો છે, કપડું તો સફેદ છે. બેના પ્રદેશ ભિન્ન છે, દ્રવ્ય ભિન્ન, પ્રદેશ ક્ષેત્ર ભિન્ન, બેનો કાળ ભિન્ન, બેનો ભાવ ભિન્ન, કપડું સફેદ અને રંગ રાતો અર્થાત જ્ઞાન અને આઘાત પ્રગટ થાય છે. ત્યારે એમ જણાય છે કે હવે જ્ઞાન પ્રગટ થાય છે એટલે આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય, સમ્ય જ્ઞાન પ્રગટ થાય, શુદ્ધ જ્ઞાન વડે આત્માને જાણે ત્યારે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો છે. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુળતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે, અગ્નિ જેમ દર્પણમાં ભાસે છે એમ જ્ઞાનમાં સંકલ્પ વિકલ્પ પ્રતિભાસે છે, તે સર્વ પુદ્ગલ વિકાર છે. પુદ્ગલ નો વિકાર, પુદ્ગલ નું વિશેષ કાર્ય છે, ચેતન નું વિશેષ કાર્ય જળ છે. પુદ્ગલ વિકાર છે, જળ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત અનુભવ થાય છે. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. ઓલું મુદિત થાવ આવ્યું હતું ને, તમે મુદિત થાવ, આનંદિત થાવ, એનો ભાવાર્થ છે. ત્યારે આત્મા આનંદિત થાય.
ગુરુવાર 11/8/83 મોરબી લાલચંદભાઈની ચર્ચા. નિયમ સર ગાથા 165
પરપ્રકાશક છે, વ્યવહાર લીધી જોવામાં આવે તો પરપ્રકાશક, તેથી દર્શન એ પણ પરપ્રકાશક છે. અને જો પરપ્રકાશક છે તો વ્યવહાર નીતિ આત્મા પરપ્રકાશક છે, તેથી દર્શક પરપ્રકાશક છે. ટીકા: આ વ્યવહાર નું સફળ પણ દર્શાવનારું કથન છે. વ્યવહાર નું સફળ પણ એટલે કે વ્યવહાર નીતિ જોવામાં આવે તો આવી પરિસ્થિતિ છે કે કેવળ ભગવાન લોકાલોકને વ્યવહાર નહીં જાણે છે અને દેખે છે. સમસ્ત જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થવાથી, ચાર ખાતી કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું, પ્રગટ થતું સકળ વિમળ, સર્વથા નિર્મળ, સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ પરિપૂર્ણ કેવળ જ્ઞાન, વિમળ કેવળ જ્ઞાન, ઉદગલ આદિ મૂર્ત, ઉદગલ આદિ ઉદગલ ધર્મ ધર્મ આકાશ કાળને જીવ, ઉદગલ આદિ મૂર્ત, ઉદગલ મૂર્ત છે, બાકીના પાંચ પદાર્થો અમૂર્ત છે, મૂર્ત અમૂર્ત. પછી બીજા વિશેષણ: ચેતન અચેતન, જીવ ચેતન છે, બાકીના પાંચે દ્રવ્યો અચેતન. પર દ્રવ્ય ગુણ પર્યાય સમૂહ પ્રકાશક ઘણી રીતે છે એવો અહીં પ્રશ્ન થાય તો તેનો ઉત્તર એમ છે કે જેવળી ભગવાનને ચાર ઘાતી કર્મનો અભાવ થઈ સર્વથા નિર્મળ શુદ્ધ કેવળ જ્ઞાન પ્રગટ થયું, તે ભૂતગલ આવી સર્વ મૂર્તાભૂતને, ચેતન અચેતનને અને એના દ્રવ્યગુણ પર્યાયને પ્રકાશક કઈ રીતે છે, એનું જાણનાર છે કઈ રીતે છે. જો કેવળ જ્ઞાન પ્રકાશક છે એટલે જ્ઞાનનો સ્વભાવ પ્રકાશનું છે, પણ કરવું એમાં ક્યાંય આવતું નથી. એટલે કેવળ જ્ઞાનનું જો સ્વરૂપ ખ્યાલમાં આવે તો પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવી જાય એવી વસ્તુ છે. પ્રકાશક કઈ રીતે છે એવો અહીં પ્રશ્ન થાય કે કેવળી ભગવાન ચેતન અચેતન પરદ્રવ્યગુણ પર્યાયોને જાણે છે, એવો પ્રશ્ન થાય કે તો એ કઈ રીતે છે, તો તેનો ઉત્તર એમ છે કે પરાશ્રિતો વ્યવહાર, વ્યવહાર પરાશ્રિત છે એવું શાસ્ત્રનું વચન હોવાથી, વ્યવહાર નહીં ના ભય એમ છે. એટલે કે શિષ્ય પ્રશ્ન કર્યો કે એને પર પદાર્થનું જાણવું છે એ કઈ રીતે છે, તેનો ઉત્તર આપે છે નહીંથી, એ વ્યવહાર નહીંથી એ વાત છે. વ્યવહાર નહીંના બળે એમ છે એટલે કે વ્યવહાર નહીંની અપેક્ષાથી જોવામાં આવે તો કેવળ જ્ઞાન પર પદાર્થને જાણે છે અર્થાત પર પ્રકાશક છે, તેથી દર્શન પણ તેવું જ છે. એટલે પરને જાણે છે અને પરને દેખે છે એ વ્યવહાર છે. વળી ત્રણ લોકના પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકર પરમદેવને પ્રક્ષોભ એના અર્થ માટે 85મા પાનાનું પદથી પણ જુઓ. પ્રક્ષોભ એટલે ખળભળાટ. તીર્થંકરના જન્મ કલ્યાણ આદિ પ્રસંગે, બધા પ્રસંગમાં જન્મ કલ્યાણક આદિ થાય પાંચ પ્રકારના, તો એમાં જન્મ કલ્યાણ આદિ પ્રસંગે ત્રણેય લોકમાં આનંદમય ખળભળાટ થાય છે. એક ક્ષણભર જીવને એકદમ શાંતિનો અનુભવ થઈ જાય છે, એવી સ્થિતિ થઈ જાય છે. એના કોઈ ને એ જીવોની એક જ સમયની યોગ્યતા, યોગ્યતા એ નૈમિત શંકર ભગવાન એની જે કોઈ પ્રકૃતિ નૈમિત પ્રક્ષોભના હેતુ એટલે આનંદના કારણ જે શંકર પરમદેવને અરિયંત લીધા, સિદ્ધને અરિયંતની વાત છે, જે શંકર પરમદેવને એ જેવો સો ઇન્દ્રોની પ્રત્યક્ષ વંદનાની યુગ છે, સો ઇન્દ્રો એને વંદે છે, દેવના ઇન્દ્રો, મનુષ્યના ઇન્દ્રો, ગિરિયંતના ઇન્દ્રો, એવા સો ઇન્દ્રો વંદનાની યુગ છે. અને કાર્ય પરમાત્મા છે, કારણ પરમાત્મા દ્રવ્ય અને કાર્ય પરમાત્મા પર્યાય છે. કેવળ જ્ઞાનને કાર્ય પરમાત્મા કહેવાય, જેમને જ્ઞાનની માત્ર વ્યવહાર નહીં ના પડે પર પ્રકાશન કરું છે. શંકર પરમાત્માને પર પ્રકાશક પણ કેમ છે કે જ્ઞાન નિમાપ, જ્ઞાન પર પ્રકાશક છે તો શંકરનો આત્મા પણ પર પ્રકાશક પરને જાણે છે. તેથી વ્યવહારની ના બળે એટલે વ્યવહારની અપેક્ષાએ તે ભગવાનનું કેવળ દર્શન પણ એવું જ છે. જેમ જ્ઞાન પરના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે વ્યવહાર નહીં, એમ દર્શન પણ પર પદાર્થોના દ્રવ્યગુણ પર્યાયને સામાન્યપણે અવલોકે છે, દેખે છે, દેખે છે અને જાણે છે વ્યવહાર નહીં. એવી રીતે સુખબિંદુમાં શ્લોક દ્વારા કહ્યું છે કે જેમણે દોસ્તની ગીતા છે, જેમના ચરણો દેવેન્દ્ર તેમજ નરેન્દ્રના મુગટોમાં પ્રકાશથી કિંમતી માળાઓથી પૂજાય છે, અર્થાત જેમના ચરણોમાં ઇન્દ્રો તથા ચક્રવર્તીઓના મણિમાળાયુક્ત મુગટવાળા મસ્તકો અત્યંત ઝૂકે છે, અને લોકાલોકના સમસ્ત પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે રણલોક અને અલોક જેમનામાં એકી સાથે જાપે છે, અર્થાત જે જીનેન્દ્રને યુગપત જણાય છે તે જીનેન્દ્ર જૈવન છે. વળી આ 163મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ પોતે શ્લોક કહે છે. ઓલા શુદ્ધબિંદીનો શ્લોક હતો, હવે પોતે શ્લોક બનાવે. જ્ઞાનપૂર્ણ એવો આત્મા અત્યંત સ્પષ્ટ એટલે સર્વથા પ્રત્યક્ષ દર્શન થતા, અર્થાત કેવળ દર્શન થતા વ્યવહારથી સર્વલોકને દેખે છે, તથા સાથે વર્તા કેવળ જ્ઞાન લીધે સમસ્ત મૂર્ત અમૂર્ત પદાર્થોને જાણે છે, તે આત્મા પરમ સ્વરૂપી કામિનીનો વલભ છે, વલભ થાય છે, મુક્ત સુધીનો વલભ થાય છે. અયંત્યા એટલી નથી આવી જઈએ નહીં. આ રીતે એના કેવળ જ્ઞાનની શક્તિ એમ છે કે પોતાને જાણતા લોકાલોકમાં જણાય છે. કેવળ જ્ઞાનની પર્યાય તો આત્મસન્મુખ જ હોય છે, લોકાલોકનું અવલંબન લેતી નથી, જ્ઞાન પરનું અવલંબન લઈને ન જાણે. પણ જેમ દર્પણની સામે જો કામ બીજા પદાર્થ જણાઈ જાય, એમ કેવળ જ્ઞાન પોતાના આત્મસન્મુખ છે, એની સ્વચ્છતા એ છે કે લોકાલોક એમાં જણાઈ જાય છે. એ પરને જાણે છે એમ કહેવું એને વ્યવહાર નહીં કહેવામાં આવે, અને એને અસદભૂત વ્યવહાર છે, ખરેખર સદભૂત વ્યવહાર નથી, કેમ કે આત્માથી ભિન્ન પદાર્થ છે માટે અસદભૂત વ્યવહાર છે. પોતાના ને પોતાના ગુણોને પર્યાયને ભેદ પડીને જાણે તો એને સદભૂત વ્યવહાર કહેવાય, આ તો બાર પદાર્થ છે. માટે એને વ્યવહાર નહીં જાણે છે તે પણ અસદભૂત વ્યવહારે જાણે છે, જ્ઞાનને અને કેવું કે જ્ઞેયને જાણે છે, એ માટે અસદભૂત જાણે છે તો જ્ઞાનને. વર પદાર્થ જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાયને જાણે છે, કે જે જ્ઞાનની પર્યાય શુદ્ધાત્માને જાણે છે, કેવળ જ્ઞાનની પર્યાય. જો એ પ્રકારે 164 ગાથા વ્યવહારની નિમિત્તથી આચાર્ય ભગવાન કહી, હવે 165 ગાથા નિશ્ચયની નિમિત્તથી વાત કરે છે. નિશ્ચય નહીં છે નિજ પ્રકાશ જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે. ત્યાં દ્રષ્ટિનો અર્થ દર્શન ઉપયોગ કરવો શ્રદ્ધાની. નિશ્ચય નહીં છે નિજ પ્રકાશ જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે. નિશ્ચય નય છે નિજ પ્રકાશ જીવ તેથી દ્રષ્ટિ છે એનું અધિકાર છે. નિશ્ચય નયથી જ્ઞાન સ્વપ્રકાશક છે. ઓમાં વ્યવહાર નહીં પ્રકાશક કહ્યું છું. આ એની હવે નિશ્ચય નહીં સ્વાશ્રિત નિશ્ચય નહીં એમાં પરાશ્રિત વ્યવહાર પરની અપેક્ષા આવે. પરાશ્રિત એટલે પરનું અવલંબન ન લેવું, પરની એમાં અપેક્ષા આવી માટે એ પરાશ્રિત લેવું છે. અહીંયા નિશ્ચય નહીંથી જ્ઞાન એટલે કેવળ જ્ઞાન સ્વપ્રકાશક છે. જો અહીંયા નિશ્ચય નહીંથી સ્વપ્રકાશક એવો શબ્દ ન વાપરતા એકનો સ્વપ્રકાશક વાયો છે. 159 ગાથામાં નિશ્ચયથી સ્વપ્રકાશક હતું એમાં જાણવાની મુખ્યતા હતી. હવે અહીંયા નિશ્ચયથી સ્વપ્રકાશક છે એમાં ઉપાધેયની મુખ્યતા હતી, એમાં જાણવાની મુખ્યતા હતી. નિશ્ચયથી સ્વપ્રકાશક અંદર લીધું હતું, વ્યવહારે તો પરપ્રકાશકની વાત આવી ગઈ. હવે નિશ્ચયથી સ્વપ્રકાશક જે 159 ગાથામાં કહ્યું હતું કે જે કેવળ જ્ઞાન પ્રગટ થાય એ સ્વાત્માને તો જાણે છે, પણ એમાં રહેલા જે ગુણો બીજા સુખ આદિ પ્રતિથી એને પણ એ જાણે છે. તો જ્ઞાન જ્ઞાનની અપેક્ષા એ સ્વ અને બીજા ગુણોને જાણે છે પર. પણ એમાં અંદર અંદર આત્માની જ વાત છે, બહારની વાત નથી. તેથી નિશ્ચયે સ્વપર પ્રકાશક એવો શબ્દ હતો. સ્વપર પ્રકાશકમાં તો જે દર્શન ગુણની પર્યાય પ્રગટ થઈ, શ્રદ્ધાની પર્યાય ઈચ્છા પ્રગટ છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે, પર્યાયને પણ જાણે છે, દ્રવ્યને પણ જાણે જ્ઞાન, અને પોતાના બીજા અનંત ગુણની પર્યાય પણ જાણે, અનંત ગુણને પણ જાણે. તેથી એમાં સ્વપર પ્રકાશક કહ્યું. પણ એ સ્વપર પ્રકાશક જ્ઞાનનો પર્યાય છે જાણવાનો, એ જ્ઞાનનો વિષય થઈ ગયો. જ્ઞેય થઈ ગયું, સ્વજ્ઞેય થઈ ગયું. સ્વપર પ્રકાશકમાં સ્વજ્ઞેય છે. હવે અહીંયા નિશ્ચયથી સ્વપ્રકાશક એમાં ધ્યેયની વાત છે, ઉપાધિની વાત છે. ઉપાધિ શબ્દોમાં સ્વપર પ્રકાશક ન હોય, સ્વપર પ્રકાશક ન હોય, પણ સ્વપ્રકાશક હોય એ વાત આમાં આચાર્ય ભગવાને લીધી છે. 164માં પરપ્રકાશક લીધું, આમાં સ્વપર પ્રકાશક ન લેતા નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય ગયું છે. હવે નિશ્ચયથી સ્વપ્રકાશક બાકી રહી જતું. સ્વપર પ્રકાશક વ્યવહારે કહેવાય ગયું, વ્યવહારે પરપ્રકાશક કહેવાય ગયું 164માં. હવે એ વિષય બાકી રહી જતો નિશ્ચયથી સ્વપ્રકાશક, એ વિષય 165માં સોમાં એટલું સુગાત્મા પર્યાય ન લેવી. નિશ્ચયથી સ્વપ્રકાશકમાં દ્રવ્યગુણ પર્યાય ગણે આવી જાય, અને નિશ્ચયથી સ્વપ્રકાશક એમાં પર્યાય પર્યાયને જાણતી નથી, પણ પર્યાય નિકાળી દ્રવ્યને જાણે છે. એમ નિશ્ચય નહીંથી જ્ઞાન એટલે કેવળ જ્ઞાન સ્વપ્રકાશક છે. તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયના બે અર્થ થયા, એક નિશ્ચયને સ્વપ્રકાશક અને એક નિશ્ચયને સ્વપર પ્રકાશક. વ્યવહાર નહીં પણ તે વ્યવહારને એ પરપ્રકાશક અને વ્યવહારને એ સ્વપર પ્રકાશક. વ્યવહારને પરપ્રકાશક અને વ્યવહારને સ્વપ્રકાશક. વ્યવહારને પરપ્રકાશકમાં શું લીધું 164 કે કેવળના લોકાલોકને જાણે છે, વ્યવહારને પરપ્રકાશક. હવે વ્યવહારને સ્વપ્રકાશક કે શું લીધું કે પોતાનો આત્મા પણ જણાય અને ઉપરાંત લોકાલોક જણાય. તો એમાં આત્મા સિવાય બીજા પૃથક પદાર્થોની વિવક્ષા લેવી પડી ઉપરાંત, એટલે અહીંયા વ્યવહારને સ્વપ્રકાશક. વ્યવહારને એ સ્વપ્રકાશક અને વ્યવહારને પરપ્રકાશક. વ્યવહારને એ સ્વપ્ન પ્રકાશક આવી ગયું છે. વ્યવહારને એ પણ પ્રકાશક 164 માં નહીં દઉં, બરાબર છે? વ્યવહારની વાત પૂરી થઈ ગઈ. હવે એક વાત નિશ્ચય નહીં, તો નિશ્ચય નહીં માં એકનું સ્વપ્રકાશક, જે વ્યવહાર નહીં માં 164 માં એકનું પણ પ્રકાશક લીધું, તો એની સામે નિશ્ચય નહીં માં એકનું સ્વપ્રકાશક લેવું જોઈએ. માં સ્વપ્ર પ્રકાશક બે લીધું હતું, નિશ્ચય ની વ્યવહાર, અહીંયા 164 માં વ્યવહાર પ્રકાશક, 165 માં નિશ્ચય પ્રકાશક. નિશ્ચય નૈતિક જ્ઞાન સ્વપ્રકાશક છે, તેથી દર્શન સ્વપ્રકાશક છે. દર્શન ઉપયોગ પણ જે જ્ઞાન ઉપયોગ એકલા આત્માને જાણે, એમ દર્શન ઉપયોગ એકલા આત્માને જાણે, પણ નિશ્ચય નૈતિક એ ધ્યાન રાખવાનું. અત્યારે વ્યવહાર ને એ ગૌણ છે. 164 માં જ્ઞાન ને દર્શન વ્યવહાર એ પરને જાણે દેખે આવી ગઈ છે વાત. અત્યારે હવે વ્યવહાર ને એની સાથે નિશ્ચય નહીં લીધી. 164 માં વ્યવહાર નહીં લીધી સ્વપ્રકાશક, 165 માં સ્વપ્રકાશક નિશ્ચય લીધું, અને 159 માં વ્યવહાર સ્વપ્રકાશક, નિશ્ચય સ્વપ્રકાશક, એ બે 159 માં આવી ગયું. બરાબર વિષય આપણો પૂરો કરે, પોતે વિષય પૂરો કરે. સ્વ આ સ્વ આપણ એવો ભેદ પાડે નહીં, એ તો નિર્વિકલ્પ છે. ભેદ પાડીને દેખવું એનો સ્વભાવ નથી, પણ દર્શન ઉપયોગની સ્પષ્ટતા આવી છે કે જેમ દર્પણમાં બધું જણાય જાય, એમ દર્શન ઉપયોગની સ્પષ્ટતામાં પણ બધા પદાર્થો જણાય જાય, પણ આ સ્વને આપણ ભેદ ન પાડે, બધું દેખે. બસ વ્યવહારે પણ પ્રકાશક માં લીધું ને દર્શન પણ લીધું, મને બરાબર મળે. કેમ કે જ્ઞાન સફળ પ્રકાશક છે, એમ દર્શન સફળ પ્રકાશક છે. જો એકલો દર્શન નો સ્વભાવ સ્વપ્રકાશક હોત, તો જેમ ચક્ષુ દર્શન ઉપયોગ પરને દેખે છે, તો કેવળ જ્ઞાન પરને ન દેખે, પરને દેખે ને જાણે, બરાબર છે? પણ દેખે કે નહીં દેખે, તો બસ દેખે એટલું જ. ભેદ તો તમે પડો, પણ એમાં જયારે નિમિત્ત ની અપેક્ષા તમે લ્યો, તો દર્શન નો ઉપર પ્રકાશિત થઈ ગયો. તો શેઠ માં એ વ્યવહાર લીધો, એમ અવલંબન તો આત્માનું જ છે, પણ એનામાં શક્તિ સામર્થ સ્વપ્રકાશકની છે. જો તમે દર્શન ઉપયોગમાં એટલો સ્વપ્રકાશક લ્યો અને પરપ્રકાશક ન લ્યો, તો દર્શન પૂર્વક જ જ્ઞાન થાય છે. સદમતને સદમત દર્શન ઉપયોગથી પરને દેખે, અને કેવળ જ્ઞાનની પર્યાય પણ ન દેખે, એના વિષય બહુ આગળ લીધો છે, એની ચર્ચા બહુ કરી છે. ભલે સ્વપન ના ભેદ ન પાડે, પણ પરને દેખે કે ન દેખે, દેખે તો બસ 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 એટલું દેખે છે, નિશ્ચયથી દેખે છે. એમ તો આમાં પછી નિશ્ચયથી જ્ઞાન સ્વપ્રકાશિત છે, તેથી દર્શન સ્વપ્રકાશિત છે. ઓમાં એમ આવ્યું હતું કે વ્યવહારનેથી જ્ઞાન પરપ્રકાશક, તેથી દર્શન પરપ્રકાશક. દર્શન ઉપયોગમાં પરપ્રકાશક પણ લીધું, અને દર્શન ઉપયોગમાં સ્વપ્રકાશક પણ લીધું. ઓમાં વિષય પર લીધો, અને આમાં વિષય સ્વ લીધો, એટલો વિષય ભેદે ભેદ છે. તેથી એટલે જેવો જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ છે, એવો દર્શનનો સ્વભાવ છે. અન્ય મતીનું ખંડન કરે છે. મતાથી જીવને આમાં જ્ઞાન અને દર્શનમાં વાંધો આવ્યો અને એનો ખુલાસો આમાં બહુ સારો છે. નિયમ સારો દ્રવ્યસંગ્રહમાં પણ છે. આ જ ખુલાસો જે ધવલની વાત છે એનો ખુલાસો દ્રવ્યસંગ્રહ નાણે અવિરોધપણે દેખ્યો ન્યાય આપ્યો. નિશ્ચય નીતિ જ્ઞાન સ્વપ્રકાશક છે, તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચય નીતિ આત્મા સ્વપ્રકાશક છે. હવે જો જ્ઞાન સ્વપ્રકાશક કહ્યું અને દર્શન પણ સ્વપ્રકાશક, તો આત્મા તો જ્ઞાન દર્શનમય છે, તેથી આત્મા પણ સ્વપ્રકાશક થઈ ગયો કે નહીં? અભેદ અપેક્ષા એ આત્મા સ્વપ્રકાશક. ગુણભેદથી જુઓ તો જ્ઞાન સ્વપ્રકાશક અને દર્શન સ્વપ્રકાશક, એ બે ભેદની વાત કરી. અભેદથી જો જ્ઞાન અને દર્શન બે સ્વપ્રકાશક હોય તો આત્મા જ્ઞાન દર્શનમય છે, તો આત્મા પણ સ્વપ્રકાશક છે એમ. આ પર્યાયની આત્મા લેવો, આ સૂતસ્થ આત્મા ન લેવો. પર્યાય સાપે શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે. નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક, તેથી દર્શન સ્વપ્રકાશક છે. આત્મા સ્વપ્રકાશક છે, તેથી દર્શન સ્વપ્રકાશક છે. બે ટીકા. આ નિશ્ચય નીતિ સ્વરૂપનું કથન છે. અહીં નિશ્ચય નીતિ શુદ્ધ જ્ઞાનનું એટલે કેવળ જ્ઞાનનું, શુદ્ધ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની વાત કરે, એનું લક્ષણ સ્વપ્રકાશક પણ કહ્યું છે. નિશ્ચય ની જયારે વાત આવે ત્યારે જ્ઞાન સ્વને જ જાણે છે, બંને જાણતું જ પડેલું છે. એટલે તો ઉભો રહ્યો એ ઘી પડે વિકલ્પ છે, પણ નિર્ણય નો વિકલ્પ એ કોના કરતા વધારે જરૂર છે. સાંભળવું છે એ વિચાર કરવા માટે, વિચારવું છે નિર્ણય કરવા માટે, નિર્ણય કરવો છે અનુભવવા માટે. અહીં નિશ્ચય નહીં, હંમેશા જ્યાં નિશ્ચય ની વાત આવે ને ત્યાં એનો વિષય એક શુદ્ધ આત્મા જો બીજો કોઈ હોઈ શકે નહીં, બીજો કોઈ વિચાર જ ન કરવો એ વખતે. નહીંથી સમજાવે છે તમને વ્યવહાર નહીંથી, એટલા માટે મેં 163 ગાથા વ્યવહારની લીધી પહેલા, એટલા માટે લીધી. વ્યવહાર નહીં જોવામાં આવે તો જીવની ભગવાન લોકાલોકને જાણે છે ને દેખે છે, તેથી આત્મા પણ વ્યવહાર નહીં પણ પ્રકાશક છે. હવે અહીંયા નિશ્ચય નીતિ, હવે નિશ્ચય નીતિ જયારે વાત આવે ત્યારે પરપ્રકાશક પણ ન હોય અને સ્વપ્રકાશક પણ ન હોય. આ નિશ્ચય નીતિ સ્વપ્રકાશક અલગ ચીજ છે, અને ઓલો નિશ્ચય નીતિ સફળ પ્રકાશક અલગ ચીજ છે. આમાં એટલો અભેદ, અને ઓમાં અભેદ પ્લસ જ્ઞાનનો ભેદ અને બીજા ભેદો અંદરના, એમ કરીને સફળ પ્રકાશક થઈ ગયો. અહીંયા ઓનલી અભેદ, એકલો પરમ પારણામિક સ્વભાવ ભાવ સુધાત્મા જે દ્રષ્ટિનો ધ્યેય છે. હવે સામાન્ય ને અવલોકતો અને વિશેષ ને અવલોકતો, નહીં થી તો સમજાવે છે. નહીં નિશ્ચય નહીં શુદ્ધ જ્ઞાન નું એટલે કેવળ જ્ઞાન નું લક્ષણ ચિહ્ન એંધાણ સ્વપ્રકાશક પણ કહ્યું છે. અહીં એટલે આ ગાથામાં ટીકાકાર આચાર્ય ભગવાન ફરમાવે છે કે કુકુદ આચાર્ય ભગવાનને અહીંયા આ ગાથામાં અહીં આ ગાથામાં બીજે નિશ્ચયથી સફળ પ્રકાશક જૂનો અને અહીં 159 જુદું પાડી દે છે. જ્ઞાન જ્ઞાન જે જે યુગ છે તાં સમજવું, પાઠ પ્રમાણે ખ્યાલ કરી અને વિચારવું, આગળ પાછળ ન જો તો ન સમજાય. અહીં એટલે ટીકાકાર ભગવાન એમ કે છે કે કુટુંબ ભગવાન અહીં નિશ્ચય રીતથી સપ્રકાશક પણ કહ્યું છે. અહીં બીજી જગ્યાએ સફર પ્રકાશક પણ નિશ્ચિત કહ્યું છે કૃપદાચાર્ય, પણ અહીં એકનું સ્વપ્રકાશક કહ્યું છે. લક્ષણ સ્વપ્રકાશક પણ કહ્યું છે. એવી રીતે સૌર આવરણ થી મુક્ત શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક જ છે. જેમ જ્ઞાનનો સ્વભાવ નિશ્ચય એ પોતાના દેખાળી સામાનને જાણવું છે, એમ દેખાળી દર્શનનો ઉપયોગનો સ્વભાવ પણ કેવળ એકનો સ્વપ્રકાશ સામાન્યને ઓળખે છે. આગળ આત્મા વિચારી જ્ઞાન અને દર્શનમાં બેમાં સ્વપ્રકાશ થાય તો જ્ઞાન અને દર્શનમાં આત્મા છે. આત્માથી કઈ જ્ઞાન દર્શન કેવળ જ્ઞાન જુદું નથી, અને કેવળ જ્ઞાન થી કઈ આત્મા જુદો નથી. હવે એક વસ્તુ છે, આત્મા ખરેખર જે સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણ થી લખિત છે. સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણ થી લક્ષિત થાય છે, સ્વપર પ્રકાશક લક્ષણ થી આત્મા લક્ષિત થતો નથી. આત્માને જેને પ્રસિદ્ધ કરવું હોય એને જ્ઞાન અને દર્શન નું લક્ષણ સ્વપ્રકાશક જ છે એવા લક્ષણ થી આત્મા લક્ષિત થાય છે. એટલે જણાય છે ને દેખાય છે ને અનુભવાય છે. જો સ્વપર પ્રકાશકમાં પરપ્રકાશક ના વ્યવહારમાં ગયા તો આત્મા આત્મા ની આવે, સપર પ્રકાશક ના વ્યવહારમાં ગયા તો પણ આત્મા દ્રષ્ટિમાં નહીં આવે, અને નિશ્ચયથી સપર પ્રકાશકમાં ગયા તો આત્મા દ્રષ્ટિમાં નહીં આવે. સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણ થી લક્ષિત છે દર્શન પણ.